એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે વિજ્ઞાનની અને માનવ વિચારની દિશા જ બદલી રાખી.
હા, ચોક્કસ. ચાર્લ્સ ડાર્વિનનું ઓન ધી ઓરિજિન ઓફ સ્પીશીઝ.
બરાબર. એક એવું પુસ્તક જેણે ખરેખર દુનિયાને જોવાની આપણી રીત પર ઊંડી અસર કરી છે.
ખરેખર. અને આ માત્ર જીવવિજ્ઞાનનું પુસ્તક નથી હો, એ તો જીવન પોતે શું છે, પૃથ્વી પર આટલી બધી વિવિધતા કેમ છે, અને આપણે માણસો આ બધામાં ક્યાં છે એ સમજાવવાનો એક બહુ મોટો પ્રયાસ છે.
અને 150 વર્ષ પછી પણ એના વિચારોની સુસંગતતા જરાય ઓછી નથી થઈ. નહીં,
બિલકુલ નહીં. આજે પણ દવાઓ કઈ રીતે કામ કરે છે, રોગચાળા કેમ ફેલાય છે, પર્યાવરણના પ્રશ્નો, ખેતી, ઘણી બધી બાબતોમાં ડાર્વિનના વિચારો મૂળભૂત રીતે કામ આવે છે.
તો ચાલો શરૂ કરીએ આ સફર, ડાર્વિનના વિચારોના મૂળ સુધી જઈએ અને સમજીએ કે એમણે શું ક્રાંતિ કરી. પહેલા તો લેખક ચાર્લ્સ ડાર્વિન વિશે થોડી વાત કરીએ. નામ તો જાણીતું જ છે, પણ એમના વિશે કંઈ ખાસ?
હા, ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન 1809માં જન્મ અને 1882માં અવસાન. અંગ્રેજ પ્રકૃતિવાદી, ભૂસ્તરશાસ્ત્રી પણ હતા. પણ એક રસપ્રદ વાત એ છે જે તમે કીધી કે એમની પાસે જીવવિજ્ઞાનની કોઈ ફોર્મલ ડિગ્રી નહોતી.
અચ્છા, તો પછી એમની આટલી ઊંડી સમજ આવી ક્યાંથી?
એમની તાકાત હતી એમનું અવલોકન. વર્ષો સુધી એમણે ઝીણવટતી પ્રકૃતિનો અભ્યાસ કર્યો, પ્રયોગો કર્યા અને સતત વિચાર્યું. એમની નિપુણતા અનુભવ અને ચિંતનમાંથી આવી હતી.
અને પેલી બીગલ જહાજ પરની સફર, એનો બહુ ઉલ્લેખ થાય છે.
હા, HMS બીગલ પરની 5 વર્ષની સફર 1831-1836 એ એમના માટે એક યુનિવર્સિટી જેવી જ સાબિત થઈ, ખાસ કરીને દક્ષિણ અમેરિકા અને ગેલાપાગોસ ટાપુઓ.
ત્યાં શું જોયું એમણે? એવું,
કવચમાં ફેરફાર જોયા, લુપ્ત થઈ ગયેલા મોટા પ્રાણીઓના હાડકા જોયા. આ બધું જોઈને એમના મનમાં સવાલ થયો.
સવાલ? કેવો સવાલ?
કે શું ખરેખર બધી પ્રજાતિઓ હંમેશાથી આવી જ હતી, સ્થિર અને અપરિવર્તનશીલ, જે એ સમયની મુખ્ય માન્યતા હતી. આ અવલોકનોએ એ માન્યતા પર પ્રશ્નાર્થ મૂક્યો.
અને પછી ઇંગ્લેન્ડ પાછા આવીને એમણે તરત પુસ્તક લખી નાખ્યું?
ના ના, તરત નહીં, લગભગ 20 વર્ષ લાગ્યા. એમણે પોતાના તારણોનું વિશ્લેષણ કર્યું, બીજા વૈજ્ઞાનિકો સાથે લાંબો પત્રવ્યવહાર કર્યો, કબૂતરો પર પ્રયોગો કર્યા. બીજા વિચારકો જેવા કે ચાર્લ્સ લાયલ, જેમણે પૃથ્વીની ઉંમર વિશે લખ્યું હતું, અને થોમસ માલ્થસ, જેમણે વસ્તી વધારાની વાત કરી હતી, એમના વિચારોનો અભ્યાસ કર્યો.
એટલે કે ઉતાવળમાં નહોતા, પુરાવાનો મજબૂત પાયો તૈયાર કરી રહ્યા હતા.
બરાબર. બહોળું ક્ષેત્રીય કાર્ય, પ્રયોગો અને ઊંડો અભ્યાસ, આ ત્રણેયના કારણે જ તેઓ આટલો વ્યાપક સિદ્ધાંત આપી શક્યા.
પુસ્તક પર આવીએ. ઓન ધી ઓરિજિન ઓફ સ્પીશીઝ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન. નામ તો લાંબુ છે, એનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માગે છે ડાર્વિન?
એનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે પૃથ્વી પર આપણે જે લાખો કરોડો પ્રકારના જીવો જોઈએ છીએ ને, તે કોઈ એક ઝાટકે નથી બની ગયા.
હા,
પણ લાખો કરોડો વર્ષો દરમિયાન ધીમે ધીમે થયેલા ફેરફારોનું પરિણામ છે.
હા,
અને આ ફેરફાર લાવનારી મુખ્ય શક્તિ છે કુદરતી પસંદગી, એટલે કે નેચરલ સિલેક્શન.
એટલે બધા જીવો કોઈ એક જ પૂર્વજમાંથી આવ્યા છે, ધીરે ધીરે બદલાઈને?
હા, લગભગ એવું જ.
ડાર્વિન એને કહે છે ફેરફાર સાથે વંશ પરંપરા, એટલે કે ડિસેન્ટ વિથ મોડિફિકેશન.
પેઢી દર પેઢી થોડો થોડો ફેરફાર થતો જાય, અને આના બે મુખ્ય આધાર છે.
કયા બે આધાર?
એક તો વૈવિધ્ય, એટલે કે કોઈ પણ પ્રજાતિમાં સભ્યો એક સરખા નથી હોતા, એમનામાં નાના મોટા તફાવત હોય જ છે. અને બીજું, અસ્તિત્વ માટે સંઘર્ષ.
સંઘર્ષ
એટલે, જુઓ, દરેક પેઢીમાં જરૂરિયાત કરતા ઘણા વધારે બચ્ચા જન્મે છે, પણ ખોરાક, પાણી, રહેવાની જગ્યા, આ બધું તો મર્યાદિત છે. એટલે એમની વચ્ચે સતત સ્પર્ધા ચાલે છે, ટકી રહેવા માટે, સાથી મેળવવા માટે, સંસાધનો માટે.
અચ્છા, અને આ વૈવિધ્ય અને સંઘર્ષમાંથી કુદરતી પસંદગી કઈ રીતે કામ કરે?
તો આ સંઘર્ષમાં જે સજીવોમાં એવા નાના ફેરફાર હોય જે એમને એમના પર્યાવરણમાં ટકી રહેવામાં કે વધારે સંતાનો પેદા કરવામાં થોડી પણ મદદ કરે, એ બીજા કરતાં વધુ સફળ થાય.
એમ
કે એમને થોડો ફાયદો મળે.
હા, બરાબર. અને આ ફાયદાકારક લક્ષણો પછી એમના સંતાનોમાં ઉતરે. પેઢી દર પેઢી આ ફાયદાકારક લક્ષણો ભેગા થતા જાય અને લાંબા ગાળે લાખો વર્ષોમાં પ્રજાતિ એટલી બધી બદલાઈ જાય કે એના પૂર્વજો કરતા જુદી લાગે, ક્યારેક નવી પ્રજાતિ જ બની જાય.
એટલે કુદરત પોતે જ પર્યાવરણના દબાણ દ્વારા પસંદ કરે છે કે કયા લક્ષણો ટકશે, કોઈ માણસની જેમ નહીં પણ પરિસ્થિતિ પ્રમાણે.
બરાબર સમજ્યા. આ જ કુદરતી પસંદગીનો સિદ્ધાંત છે.
ડાર્વિને પુસ્તકમાં આખી વાત બહુ વ્યવસ્થિત રીતે સમજાવી છે એમ લાગે છે. એમણે શરૂઆત ક્યાંથી કરી હતી આ દલીલની?
હા, એમણે બહુ ચતુરાઈથી શરૂઆત કરી. પહેલા પ્રકરણમાં એમણે વાત કરી કૃત્રિમ પસંદગીની, એટલે કે આર્ટિફિશિયલ સિલેક્શન.
એ શું છે?
જે આપણે માણસો કરીએ છીએ, ખેતીમાં, પશુપાલનમાં આપણે સારા લક્ષણોવાળા છોડ કે પ્રાણી પસંદ કરીએ, જેમ કે વધુ દૂધ આપતી ગાય કે વધુ ઊન આપતું ઘેટું, કે પછી શોખ માટે જાત જાતના કબૂતર. ડાર્વિને કબૂતર ઉછેરનારાઓનું ઉદાહરણ આપ્યું.
હા, મેં સાંભળ્યું છે કે એક જ જંગલી કબૂતરમાંથી માણસોએ કેટલા બધા અલગ અલગ દેખાવના કબૂતર બનાવ્યા.
બરાબર, ફેન્ટેલ, પાઉટર, કેટલાય પ્રકાર. તો ડાર્વિને કહ્યું કે જુઓ, જો માણસ થોડા વર્ષોમાં આટલો ફેરફાર લાવી શકે છે તો કુદરત લાખો વર્ષોમાં કેટલો ફેરફાર ન લાવી શકે. આનાથી એમણે સાબિત કર્યું કે પ્રજાતિઓમાં ફેરફાર શક્ય છે અને પસંદગી એમાં મોટો ભાગ ભજવે છે.
આ તો કુદરતી પસંદગી સમજાવવા માટે સારો પાયો નાખ્યો કહેવાય. પછી?
પછીના પ્રકરણમાં એમણે બતાવ્યું કે જેમ પાળેલા પ્રાણીઓમાં વિવિધતા છે, એમ કુદરતમાં પણ પુષ્કળ વિવિધતા છે. ઘણીવાર તો એ નક્કી કરવું મુશ્કેલ હોય કે આ બે અલગ પ્રજાતિ છે કે એક જ પ્રજાતિના બે અલગ પ્રકાર છે, જે બતાવે છે કે કદાચ આ વેરાયટી જ નવી પ્રજાતિ બનવાની શરૂઆત હોય.
અને પછી પેલો સંઘર્ષનો મુદ્દો આવ્યો હશે.
હા, ત્રીજું પ્રકરણ અસ્તિત્વ માટે સંઘર્ષ, ખૂબ મહત્વનું. અહીંયા એમણે માલ્થસના વિચારોનો ઉપયોગ કર્યો કે દરેક જીવ જરૂર કરતાં વધુ સંતાનો પેદા કરે છે પણ સાધનો ઓછા છે, એટલે ટકી રહેવા, ખોરાક, જગ્યા માટે, શિકારીથી બચવા માટે સતત સંઘર્ષ ચાલે છે.
અને આ સંઘર્ષના આધારે ચોથા પ્રકરણમાં કુદરતી પસંદગીનો મુખ્ય સિદ્ધાંત રજૂ કર્યો, ખરું ને?
એકદમ બરાબર, કે આ સંઘર્ષમાં જેમનામાં ફાયદાકારક ફેરફાર હોય તેઓ ટકે અને એ લક્ષણો આગળ વધારે, લાખો વર્ષે આમાંથી નવી પ્રજાતિ બને. અહીં એમણે જાતીય પસંદગીની પણ વાત કરી, જેમ કે મોરના રંગીન પીંછા સાથીને આકર્ષવા માટે લીકસ્યા હોય.
પણ શું એમણે ખાલી સિદ્ધાંત જ આપ્યો કે પછી પુરાવા પણ આપ્યા?
ના ના, પુરાવા વગર તો ડાર્વિન વાત જ ન કરે. પછીના પ્રકરણોમાં એમણે પુષ્કળ પુરાવા રજૂ કર્યા છે. અને એટલું જ નહીં, પોતાના સિદ્ધાંત સામે જે વાંધા ઉઠી શકે એની પણ ચર્ચા કરી છે.
કેવા વાંધા?
જેમ કે જો ધીમે ધીમે ફેરફાર થયો હોય તો જૂની અને નવી પ્રજાતિ વચ્ચેના મધ્યવર્તી સ્વરૂપોના અશ્મિઓ કેમ બહુ નથી મળતા?
હા, આ સવાલ તો થાય.
એનો શું જવાબ આપ્યો?
એમણે કહ્યું કે અશ્મિ બનવાની પ્રક્રિયા જ બહુ અઘરી છે અને આપણને જે રેકોર્ડ મળ્યો છે એ ખૂબ જ અધૂરો છે, એટલે બધી કડીઓ ન પણ મળે. બીજો વાંધો હતો કે આંખ જેવું જટિલ અંગ ધીમે ધીમે કેવી રીતે બની શકે?
એનો જવાબ?
કે સાવ સાદા પ્રકાશ સંવેદી કોષથી શરૂઆત થઈ હોય અને લાખો વર્ષોમાં નાના નાના સુધારા થતા થતા આજની જટિલ આંખ બની હોય. એમણે મધમાખી કે કીડીઓની જટિલ વૃત્તિઓ વિશે પણ સમજૂતી આપી.
અને પુરાવામાં શું રજૂ કર્યું? પુરાવામાં એમણે ભૂસ્તરશાસ્ત્રીય રેકોર્ડ, અશ્મિઓની વાત કરી, ભૌગોલિક વિતરણની વાત કરી, જેમ કે ટાપુઓ પરના જીવો કેમ અલગ હોય છે, પછી વર્ગીકરણ, જીવોને જૂથમાં ગોઠવાવાની પદ્ધતિ, રચનાશાસ્ત્ર, જેમાં પહેલા સમરૂપ અંગો, માણસનો હાથ, ચામાચીડિયાની પાંખ, વેલનું ફ્લિપર, ભ્રૂણ વિજ્ઞાન, જ્યાં શરૂઆતમાં બધા ભ્રૂણ સરખા લાગે, અને અવશેષ અંગો, જેમ કે આપણું એપેન્ડિક્સ. આ બધા પુરાવા એક જ દિશામાં ઇશારો કરતા હતા, ફેરફાર સાથે વંશ પરંપરા.
વાહ, એટલે કે પુસ્તક માત્ર સિદ્ધાંત નથી પણ પુરાવાનો એક મજબૂત કિલ્લો છે. તો આ આખા પુસ્તકમાંથી જે મુખ્ય વિચારો કે સંદેશા મળે છે એને ટૂંકમાં કહી શકીએ?
ચોક્કસ. પહેલો અને સૌથી મુખ્ય સંદેશ તો એ જ છે કે કુદરતી પસંદગી એ પરિવર્તન લાવનારી મુખ્ય શક્તિ છે. પ્રકૃતિ પોતે જ પર્યાવરણ દ્વારા પસંદગી કરે છે અને આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે, જેમ કે બેક્ટેરિયામાં દવા સામે ટકી રહેવાની શક્તિ આવવી.
હા, આ તો આપણે રોજબરોજ જોઈએ છે. બીજો કયો મુખ્ય વિચાર છે?
આપણે માણસો પણ બધા એકબીજા સાથે જોડાયેલા છીએ, એક જ જીવન વૃક્ષની ડાળીઓ છીએ.
આ વિચાર તો માણસને પ્રકૃતિથી અલગ નહીં પણ એનો જ એક ભાગ ગણવા પ્રેરે છે.
બરાબર. અને એનાથી પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી પણ વધે છે. ત્રીજો મુદ્દો છે વિશાળ ભૌગોલિક સમયનો સ્વીકાર. ડાર્વિનનો સિદ્ધાંત સમજવા માટે એ માનવું પડે કે પૃથ્વી કરોડો અબજો વર્ષ જૂની છે અને ઉત્ક્રાંતિ ખૂબ ધીમી પ્રક્રિયા છે.
આ આપણને લાંબા ગાળાની સમસ્યાઓ જેમ કે ક્લાઇમેટ ચેન્જ સમજવામાં મદદ કરે છે, નહીં?
હા. ચોથો મુદ્દો છે ક્રમિકતા. એટલે કે મોટા ફેરફાર અચાનક નથી થતા, પણ નાના નાના સતત ફેરફારો ભેગા થવાથી થાય છે. આ આપણા જીવનમાં પણ લાગુ પડે. કોઈ પણ કળા શીખવી હોય કે સુધારો કરવો હોય એ ધીમે ધીમે જ થાય.
અને પાંચમો મુદ્દો,
પ્રકૃતિની અપૂર્ણતા. ડાર્વિને બતાવ્યું કે જીવો કોઈ પરફેક્ટ એન્જિનિયરે બનાવેલા નથી. એમાં ભૂતકાળના અવશેષો જેમ કે અવશેષ અંગો અને કેટલીક ખામીઓ પણ હોય છે, જે એમના ઉત્ક્રાંતિના ઇતિહાસની સાબિતી છે.
ડાર્વિનના લખાણમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે સીધા અસર કરે છે. થોડા એવા યાદગાર વિચારો પર નજર કરીએ.
હા, એમનું લખાણ ખૂબ ધારદાર છે. એક વિચાર જે કુદરતી પસંદગીનો હાર્દ છે એ આ પ્રમાણે છે. જરૂર કરતા વધુ જીવો જન્મે છે એટલે અસ્તિત્વ માટે સંઘર્ષ થાય છે. આ સંઘર્ષમાં જે જીવમાં પોતાના ફાયદા માટે સહેજ પણ ફેરફાર હોય એને ટકી રહેવાની વધુ સારી તક મળે છે અને આમ કુદરતી રીતે તેની પસંદગી થાય છે. આમાં આખી વાત આવી ગઈ.
અને પેલું પુસ્તકના અંતે આવતું વાક્ય જે બહુ પ્રખ્યાત છે, જીવનની ભવ્યતા વિશે.
હા, જીવનના આ દૃષ્ટિકોણમાં ભવ્યતા છે કે આ ગ્રહ ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ ફરતો રહ્યો અને એક સાવ સાદી શરૂઆતથી અસંખ્ય સુંદર અને અદ્ભુત સ્વરૂપો વિકસ્યા છે અને હજુ વિકસી રહ્યા છે. મતલબ કે ઉત્ક્રાંતિનો વિચાર જીવનને નીરસ નહીં પણ વધુ અદ્ભુત બનાવે છે.
એક બીજો સશક્ત વિચાર છે જે સંઘર્ષ અને સર્જનને જોડે છે. પ્રકૃતિના યુદ્ધમાંથી, દુકાળ અને મૃત્યુમાંથી જ ઉચ્ચ પ્રાણીઓ જેવી સૌથી ઉચ્ચ વસ્તુનું ઉત્પાદન સીધું અનુસરે છે.
હા, એ દર્શાવે છે કે જીવનનો વિકાસ આ કઠોર વાસ્તવિકતામાંથી જ થયો છે. અને એક બીજો મહત્વનો વિચાર આંતરનિર્ભરતા વિશે. દરેક જીવની રચના બીજા બધા જીવો સાથે જોડાયેલી છે, જેની સાથે તે ખોરાક કે રહેઠાણ માટે સ્પર્ધા કરે છે. આખી ઇકોસિસ્ટમની વાત આવી જાય છે.
અને પેલો બહુ જાણીતો થયેલો વિચાર જે ડાર્વિનના સિદ્ધાંતનો સાર કહેવાય છે, ભલે એમના શબ્દોમાં ન હોય, સૌથી મજબૂત કે સૌથી બુદ્ધિશાળી નહીં પણ પરિવર્તન સામે સૌથી વધુ ટકી શકે તે જ જીવે છે.
હા, અનુકૂલન સાધવાની ક્ષમતા, એડેપ્ટેબિલિટી, એ જ મુખ્ય છે. તો હવે આ બધી વાતો તો થઈ સિદ્ધાંતની, પણ શું આ વિચારોની આપણા રોજિંદા જીવનમાં કોઈ અસર છે, કોઈ એપ્લિકેશન?
અરે બહુ બધી. તમે જ શરૂઆતમાં કહ્યું હતું દવા અને આરોગ્ય વિશે. એન્ટીબાયોટિક દવાઓ કેમ અમુક સમય પછી બેક્ટેરિયા પર ઓછી અસર કરે છે?
હા, કારણ કે બેક્ટેરિયામાં એ દવા સામે ટકી રહે તેવા ફેરફાર આવી જાય છે. કુદરતી પસંદગી. એ જ રીતે ફ્લૂ હોય કે કોવિડ, એના વાયરસના નવા નવા પ્રકાર કેમ આવતા રહે છે?
એ પણ ઉત્ક્રાંતિ. આ સમજણ આપણને નવી દવાઓ, નવી રસીઓ બનાવવામાં મદદ કરે છે.
બરાબર. અને ખેતીવાડી. આપણે હજારો વર્ષથી સારા પાક, સારા પશુધન પસંદ કરતા આવ્યા છીએ. એ શું છે?
એ કૃત્રિમ પસંદગી છે, ડાર્વિને જે કહ્યું એ જ. આજે આપણે જિનેટિક એન્જિનિયરિંગથી એ જ કામ વધુ ઝડપથી કરીએ છીએ.
અને પર્યાવરણ અને જીવ સંરક્ષણ માટે તો આ સિદ્ધાંતો ખૂબ જ મહત્વના છે. કોઈ પ્રજાતિને લુપ્ત થતી બચાવવી હોય તો એની આનુવંશિક વિવિધતા જાળવવી પડે, એને બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં મદદ કરવી પડે.
એટલે કે વાઘ બચાવો કે ગીધ બચાવો જેવા પ્રોજેક્ટમાં પણ આડકતરી રીતે ડાર્વિનના વિચારો કામ લાગે છે.
હા, અને મૂળભૂત રીતે આ સિદ્ધાંત આપણું દુનિયાને જોવાનો નજરિયો બદલે છે. આપણને સમજાય છે કે આપણે પ્રકૃતિનો એક ભાગ છીએ, એનાથી અલગ કે ઉપર નથી.
આ આખી વાતચીત પછી મને જે સૌથી મોટો બોધપાઠ લાગે છે તે એ છે કે જીવન સ્થિર નથી, એ સતત બદલાતું રહે છે. અને આ બદલાવ પાછળ કુદરતી નિયમો કામ કરે છે. અને આપણે બધા આ પૃથ્વી પરના બધા જીવો એક મોટા કુટુંબ જેવા છીએ. આ જાણવું રોમાંચક છે.
અને મારા માટે આ પુસ્તક ધીરજ, ઝીણવટભર્યું અવલોકન અને પુરાવા આધારિત તર્કની શક્તિનું પ્રતીક છે. ડાર્વિને વર્ષો સુધી મહેનત કરી, પ્રચલિત માન્યતાઓ સામે સવાલ ઉઠાવ્યા અને એક એવો મજબૂત સિદ્ધાંત આપ્યો જેણે વિજ્ઞાનની દિશા બદલી નાખી. એ શીખવે છે કે બદલાવ એ જીવનનો નિયમ છે અને એને સમજવો અને એની સાથે કદમ મિલાવવા એ જ આગળ વધવાનો રસ્તો છે.
ડાર્વિનના કામ પરથી એક પ્રશ્ન મનમાં આવે છે જે આજે પણ એટલો જ મહત્વનો છે. જો પરિવર્તન અને અનુકૂલન સાધવું એ જ જીવનનો નિયમ હોય તો આપણે વ્યક્તિ તરીકે અને એક સમાજ તરીકે ભવિષ્યના પડકારો, જે પર્યાવરણીય હોય, ટેકનોલોજીના હોય કે સામાજિક હોય, એના માટે આપણી અનુકૂલન સાધવાની ક્ષમતા કેવી રીતે વધારી શકીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.